એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક નજર કરવાના છીએ જેણે ખરેખર ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે, ખાસ કરીને સર્જનાત્મકતા અને સ્વસુધારણાના ક્ષેત્રોમાં.
હા, બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીવન પ્રેસફિલ્ડના પુસ્તક ધ વોર ઓફ આર્ટ વિશે. ગુજરાતીમાં આપણે કહી શકીએ કલાનું યુદ્ધ, અથવા કદાચ વધુ યોગ્ય રીતે પ્રતિરોધ સામેનો સંઘર્ષ.
બરાબર, પ્રતિરોધ સામેનો સંઘર્ષ. અને આ પુસ્તક આજે પણ એટલું જ પ્રસ્તુત છે, ખરું ને? કારણ કે કોણ એવું નથી જેણે કંઈક શરૂ કરવાનો વિચાર કર્યો હોય અને પછી અટકી ગયું હોય.
સાચી વાત છે. આપણે બધા જે અનુભવીએ છીએ, પેલી ટાળમટોળ, શંકા, પેલો અંદરનો અવાજ જે કહે કે રહેવા દે. આ પુસ્તક બસ એ જ આંતરિક દુશ્મનને ઓળખવામાં મદદ કરે છે અને એની સામે લડવા માટે તૈયાર કરે છે.
એટલે આ ખાલી લેખકો કે ચિત્રકારો માટે જ નથી, એમને કોઈ પણ વ્યક્તિ જે કોઈ લક્ષ્ય સિદ્ધ કરવા મથે છે, ભલે તે વ્યવસાય હોય, ભણતર હોય કે પછી સ્વાસ્થ્ય સુધારણા હોય.
ચોક્કસ. લેખક જેને પ્રતિરોધ કહે છે એ તો સાર્વત્રિક છે, બધાને નડે છે. અને પુસ્તક એ સમજાવે છે કે આ કોઈ આપણી અંગત નબળાઈ નથી, પણ એક માનવ સહેજ વૃત્તિ છે જેની સામે લડવું પડે.
તો આટલી સરસ વાત કરનાર લેખક સ્ટીવન પ્રેસફિલ્ડ, એમના વિશે થોડું જાણીએ. એમની વાતમાં આટલું વજન શા માટે છે? ક્યાંથી આવે છે આ અધિકાર?
હા, એ જાણવું રસપ્રદ છે. પ્રેસફિલ્ડ કોઈ પ્રોફેસર નથી કે જેમણે થિયરી બનાવી હોય. એમનો અધિકાર આવે છે એમના પોતાના અનુભવમાંથી, દાયકાઓના સંઘર્ષમાંથી.
દાયકાઓ એટલે સફળતા પહેલા?
હા, લેખક બનવાના એમના સપના પહેલા એમણે લગભગ 20 વર્ષ, જેને એ વનવાસના વર્ષો કહે છે, એવા સંઘર્ષમાં ગાળ્યા. એમને પોતે આ પ્રતિરોધ સામે બહુ લાંબી લડાઈ લડી છે.
ઓહ, એટલે એમણે જાતે અનુભવ્યું છે આ બધું.
બરાબર. આ સમયમાં એમણે જાતજાતની નોકરીઓ કરી. ટ્રક ડ્રાઈવર, બારટેન્ડર, ફળ તોડવાનું કામ, સ્કૂલમાં ભણાવ્યું, જાહેરાત કંપનીમાં કામ કર્યું, કેટલાય સ્ક્રીન પ્લે લખ્યા જે નિષ્ફળ ગયા, ગરીબી જોઈ, અને સૌથી વધુ તો પેલી આંતરિક શંકા, પેલો પ્રતિરોધ, એની સામે ઝઝૂમ્યા.
એટલે એમની સફળતા જેમ કે ગેટ્સ ઓફ ફાયર કે ધ લેજન્ડ ઓફ બેગર વાન્સ જેવી ફિલ્મો બની જેના પરથી, એ કાંઈ રાતોરાત નથી મળી.
ના, જરાય નહીં. એ આ લાંબા યુદ્ધ પછીનો વિજય છે. એટલે જ એમની વાતમાં દમ છે. એ જાણે છે કે હાર કેવી હોય, અટકાયેલું કેવું લાગે. એમનો દ્રષ્ટિકોણ એક યોદ્ધાનો છે, સિદ્ધાંતકારનો નહીં.
અને એમણે પોતાની ભૂમિકા, રોલ પણ બદલી, શોખીનમાંથી વ્યવસાયિક બન્યા અને પોતાના લક્ષ્ય, ગોલ સુધી પહોંચ્યા.
ચોક્કસ. અને એમના લખાણમાં પેલું ઐતિહાસિક સંશોધન, ખાસ કરીને ગ્રીક અને રોમન ઇતિહાસ અને સ્ટોઇક ફિલોસોફીનો પ્રભાવ પણ દેખાય છે. એ પ્રતિરોધને એક દુશ્મન તરીકે જ જુએ છે.
તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ ધ વોર ઓફ આર્ટ કહેવા શું માંગે છે, એનો હાર્દ શું છે?
પુસ્તકનો મુખ્ય હેતુ છે આપણને આપણા સાચા દુશ્મનથી ઓળખાણ કરાવવાનો. અને પ્રેસફિલ્ડ બહુ સ્પષ્ટ છે કે આ દુશ્મન બહાર નથી, કોઈ સંજોગો કે બીજા લોકો નથી.
એટલે કે પ્રતિભાની કમી, સમયનો અભાવ, પૈસા નથી, એ બધું નહીં.
ના, એ કહે છે કે એ બધું તો બહાના છે જે પ્રતિરોધ આપણને આપે છે. આપણો અસલી અને સૌથી મોટો દુશ્મન આપણી અંદર જ છે, એક અદ્રશ્ય શક્તિ જેનું નામ એમણે આપ્યું છે પ્રતિરોધ, રેઝિસ્ટન્સ.
પ્રતિરોધ, રેઝિસ્ટન્સ, એટલે આ એક નકારાત્મક અંદરની શક્તિ છે. પણ જો એ આટલી શક્તિશાળી છે તો એની સામે જીતવું કઈ રીતે? શું ઉપાય છે?
ઉપાય સીધો અને સરળ છે, પણ કરવો અઘરો છે. પ્રેસફિલ્ડ કહે છે, શોખીન મટીને વ્યવસાયિક બનો.
શોખીન વિરુદ્ધ વ્યવસાયિક, આનો મતલબ પૈસા કમાવાના સંદર્ભમાં છે કે પછી કંઈક બીજું?
ના, પૈસા કમાવા કરતાં વધુ આ એક માનસિકતા, એક અભિગમની વાત છે. શોખીન કોણ? જે પ્રેરણાની રાહ જુએ, આજે મૂડ નથી એમ કહીને કામ ટાળે. જ્યારે વ્યવસાયિક, એ રોજ કામે લાગે છે, ભલે ગમે તેવો મૂડ હોય, ભલે પ્રેરણા ન હોય, શિસ્ત પહેલા.
અચ્છા, એટલે નિયમિતતા અને શિસ્ત એ મુખ્ય હથિયાર છે. પ્રેરણા આવે કે ના આવે, કામ તો કરવાનું જ.
બરાબર. આ પુસ્તક 3 ભાગમાં છે, જાણે યુદ્ધની કોઈ યોજના હોય. પહેલો ભાગ, દુશ્મનને ઓળખો, એટલે કે પ્રતિરોધ શું છે, કેવો દેખાય છે, શું કરે છે.
બીજો ભાગ,
બીજો ભાગ એની સામે લડવું કઈ રીતે, એટલે કે વ્યવસાયિક બનવું, એના સિદ્ધાંતો, એની ટેવો. અને ત્રીજો ભાગ છે પ્રતિરોધથી આગળ જઈને પેલી ઉચ્ચ શક્તિ, પ્રેરણાના સ્ત્રોત સાથે જોડાવાની વાત, જેને એ મ્યુઝ કહે છે.
રસપ્રદ. તો મૂળભૂત રીતે પુસ્તક કહે છે કે આપણો સંઘર્ષ અંદરનો છે અને ઉકેલ આપણી કાર્ય કરવાની રીત અને માનસિકતા બદલવામાં છે.
હા, અને એક બહુ મહત્વની વાત એ પણ સમજાવે છે કે જ્યારે તમને સંઘર્ષ થાય, જ્યારે પ્રતિરોધ લાગે, ત્યારે એનો મતલબ એ નથી કે તમે નબળા છો.
તો શું મતલબ છે?
એનો મતલબ એ છે કે જે કામ તમે કરવા જઈ રહ્યા છો તે તમારા માટે, તમારા આત્માના વિકાસ માટે ખરેખર મહત્વનું છે. જેટલો વધારે પ્રતિરોધ, એટલું એ કામ વધુ જરૂરી છે તમારા માટે.
વાહ, આ દ્રષ્ટિકોણ તો આખો બદલી નાખે છે. ચાલો થોડા વધુ ઊંડાણમાં જઈએ. પહેલો ભાગ જે પ્રતિરોધને ઓળખાવે છે, એના સ્વભાવ વિશે શું કહે છે લેખક?
પ્રેસફિલ્ડ કહે છે કે પ્રતિરોધ એક નકારાત્મક શક્તિ છે. એ આપણને આપણી સારી બાજુ, આપણા ઉચ્ચ સ્વ તરફ જતા રોકે છે. એ દેખાતો નથી, પણ આપણે એને અનુભવી શકીએ છીએ. એ અંદરથી આવે છે.
અને બહુ ચાલાક છે એમ ને?
હા, ખૂબ ચાલાક. એ જૂઠું બોલે છે, તર્ક વાપરે છે, બહાના બનાવે છે, અને કોઈની સાથે પક્ષપાત નથી કરતો. બધાને સરખો જ નડે છે. એ સાર્વત્રિક છે.
રોજિંદા જીવનમાં એ ક્યાં સ્વરૂપે દેખાય છે? પેલી ટાળમટોળ તો ખરી જ.
હા, ટાળમટોળ તો મુખ્ય છે જ, પણ બીજું ઘણું બધું. જેમ કે કોઈ કામ શરૂ જ ન કરવું કારણ કે પરફેક્ટ નથી થતું, અથવા તો સંશોધન જ કર્યા કરું પણ અસલ કામ પર ન આવવું.
અને ડર, નિષ્ફળતાનો ડર, લોકો શું કહેશે એનો ડર.
બરાબર, નિષ્ફળતાનો ડર, સફળતાનો ડર પણ. હા, સફળતાનો ડર પણ પ્રતિરોધનું જ રૂપ છે. બીજા બિનજરૂરી કામોમાં વ્યસ્ત થઈ જવું, અચાનક માંદા પડી જવું, અંગત જીવનમાં કોઈ ડ્રામા ઊભો કરવો જેથી મુખ્ય કામ ટાળી શકાય.
બાપરે, આ તો જાણે આખી યાદી બની ગઈ. ઘણીવાર આપણે આ બધી વસ્તુઓને અલગ અલગ સમસ્યા ગણીએ છીએ, પણ આ તો બધું એક જ દુશ્મનનું કામ છે, પ્રતિરોધ.
એકદમ. અને એ સમજવું એ જ પહેલી જીત છે, પ્રતિરોધને ઓળખી લેવો. અને એટલો ચાલાક છે કે સફળતા પછી પણ આવે, આપણને આરામદાયક બનાવી દે જેથી આગળ ન વધીએ.
અને પેલું કહ્યું ને કે કામ પૂરું થવાની નજીક હોય ત્યારે વધુ જોર કરે.
હા, એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. જ્યારે મંઝિલ નજીક દેખાય ત્યારે એ છેલ્લો હુમલો કરે છે. એટલે પહેલા ભાગનો હેતુ એ જ છે કે આ આંતરિક લડાઈને અંગત નબળાઈ ન ગણતા પ્રતિરોધ નામના દુશ્મન તરીકે જુઓ, એને ઓળખો,
જેથી એની સામે લડવાની રણનીતિ બનાવી શકાય. સમજાયું? આનાથી આપણા લક્ષ્ય ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે. સરસ. હવે બીજો ભાગ, પ્રતિરોધનો સામનો કરવો. અને મુખ્ય હથિયાર છે વ્યવસાયિક બનવું. આ શોખીન અને વ્યવસાયિકનો ભેદ જરા વધુ સ્પષ્ટ કરશો? એમની ભૂમિકા, રોલ કેવી રીતે અલગ પડે છે?
હા, શોખીન એટલે કોણ? જે મૂડ પર ચાલે, પ્રેરણા આવે તો કામ કરે, ના આવે તો નહીં. ટીકાથી ડરી જાય, ધ્યાન ભટકી જાય, કામને રમત ગણે. થાય તો ઠીક, ન થાય તો કંઈ નહીં, વાળો અભિગમ.
અને વ્યવસાયિક?
વ્યવસાયિક પોતાની ભૂમિકા, રોલ ને ગંભીરતાથી લે છે. એ જાણે છે કે આ એનું કામ છે, એટલે એ રોજ હાજર રહે છે, નક્કી કરેલા સમયે, નક્કી કરેલી જગ્યાએ. પછી ભલે મૂડ હોય કે ન હોય, પ્રેરણા હોય કે ન હોય, એ કામ કરવા બેસી જાય છે.
જાણે નોકરી પર જતા હોય એમ.
હા, એનાથી પણ વધુ પ્રતિબદ્ધતાથી, કારણ કે આ પોતાની જાત પ્રતિની પ્રતિબદ્ધતા છે. વ્યવસાયિક લાંગા ગાળાનું વિચારે છે. એ જાણે છે કે રોજ થોડું થોડું કરવાથી જ પરિણામ મળશે. એ ડરે છે, પણ ડરને કામ કરવા દે છે, પોતાને રોકવા નથી દેતો.
અને બહાના નથી કાઢતો?
બિલકુલ નહીં, કોઈ બહાના નહીં. એ પોતાની કળા, પોતાના કામનું સન્માન કરે છે અને એમાં માસ્ટરી મેળવવા મહેનત કરે છે.
પેલો હાજર રહેવું વાળો મુદ્દો બહુ ગમ્યો, પણ ખાલી હાજર રહેવાથી શું, ગુણવત્તાનું શું?
સારો સવાલ. પ્રેસફિલ્ડ કહે છે કે હાજર રહેવું, શરૂઆત કરવી, એ જ સૌથી અઘરું છે, કારણ કે ત્યાં જ પ્રતિરોધ સૌથી વધુ નડે છે. એકવાર તમે શરૂ કરી દો, પછી ગતિ આવે છે અને નિયમિતતાથી જ ગુણવત્તા સુધરે છે.
એટલે પ્રક્રિયા પર ફોકસ, પરિણામ પર નહીં.
બરાબર. વ્યવસાયિક ક્ષેત્રમાં કામ કરે છે, પદાનુક્રમમાં નહીં.
આ ક્ષેત્ર અને પદાનુક્રમ શું છે?
પદાનુક્રમ એટલે બહારની દુનિયા, રેન્કિંગ, એવોર્ડ, લોકો શું કહેશે, કોણ આગળ છે, કોણ પાછળ, આ બધું. ક્ષેત્ર એટલે તમારું અસલ કામ, તમારી લખવાની ક્રિયા, તમારી પ્રેક્ટિસ, તમારી સાધના. વ્યવસાયિકનું ધ્યાન પોતાના ક્ષેત્ર પર હોય છે, એને આનંદ કામ કરવામાંથી મળે છે, બહારની વાહવાહી કે ટીકાથી નહીં. એ પોતાના લક્ષ્ય પર સ્થિર રહે છે.
એટલે કે પોતાના કામ પ્રત્યે, પોતાની પ્રક્રિયા પ્રત્યે ઈમાનદાર રહેવું, બાકી દુનિયા શું કહેશે એની ચિંતા કર્યા વગર, આ તો બહુ મોટી વાત છે.
હા, અને એ મુક્ત કરે છે. વ્યવસાયિક જવાબદારી લે છે, એ જાણે છે કે એનું કામ મહત્વનું છે.
સરસ. હવે ત્રીજો ભાગ, પ્રતિરોધથી પાર, ઉચ્ચ ક્ષેત્ર. આ થોડું અલગ લાગે છે, આધ્યાત્મિક જેવું.
હા, કહી શકાય. પ્રેસફિલ્ડ માને છે કે જ્યારે આપણે શિસ્તથી વ્યવસાયિકની જેમ પ્રતિરોધને હરાવીને કામ કરીએ છીએ, ત્યારે આપણે એકલા નથી હોતા. ત્યારે કોઈ ઉચ્ચ શક્તિ, કોઈ પ્રેરણાનો સ્ત્રોત આપણી સાથે જોડાય છે. ગ્રીક લોકો જેને મ્યુઝ કહેતા.
એટલે કે પ્રેરણા એ શિસ્તનું પરિણામ છે, એની શરત નથી. આપણે તો ઊંધું વિચારીએ છીએ.
બરાબર. આપણે રાહ જોઈએ કે પ્રેરણા આવે, પછી કામ શરૂ કરીએ. પ્રેસફિલ્ડ કહે છે, તમે રોજ કામ પર બેસો એ જાણે દેવતાઓને આમંત્રણ આપવા જેવું છે. તમે તમારી ગંભીરતા બતાવો, પછી મદદ આવે છે.
એટલે મહેનત પહેલા, પ્રેરણા પછી.
હા, પ્રેરણા એ મહેનતનું ઇનામ છે. વ્યવસાયિકનું કામ છે બસ દરવાજો ખુલ્લો રાખીને તૈયાર રહેવું.
આમાં પેલી અહંકાર, ઈગો અને આત્મા, સેલ્ફ ની વાત પણ આવે છે, ખરું ને?
હા, અહંકાર છે જે ડરે છે, શંકા કરે છે, બહાના બનાવે છે. એ પ્રતિરોધનું મિત્ર છે. જ્યારે આત્મા આપણો ઊંડો સાચો હિસ્સો છે, જે સર્જન કરવા માંગે છે, જે કોઈ મોટા હેતુ સાથે જોડાવા માંગે છે. વ્યવસાયિકનું કામ છે અહંકારને બાજુ પર રાખીને આત્માને કામ કરવા દેવું, એક માધ્યમ બનવું.
એટલે કોઈ પણ મહત્વનું કામ કરવું એ ખાલી કંઈક મેળવવા માટે નથી, પણ એ એક આંતરિક વિકાસની, એક આધ્યાત્મિક યાત્રા જેવું છે.
ચોક્કસ. પોતાના સાચા સ્વ સાથે અને પોતાના ઉચ્ચતમ હેતુ સાથે જોડાવાની પ્રક્રિયા.
અદ્ભુત. તો જો આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશ તારાવા હોય તો કયા કયા ગણાય?
પહેલું અને સૌથી અગત્યનું, પ્રતિરોધને ઓળખો. એ દુશ્મન છે, તમારી ખામી નથી. એને નામ આપો, એની યુક્તિઓ સમજો. બીજું, વ્યવસાયિક બનો, તમારી માનસિકતા બદલો, શિસ્ત અપનાવો, તમારી ભૂમિકા, રોલને ગંભીરતાથી લો.
ત્રીજું, રોજ હાજર રહો. કંઈ પણ થાય, બસ કામ કરવા બેસી જાઓ, શરૂઆત કરો, એ જ મુખ્ય છે.
ચોથું, ડરને દોસ્ત બનાવો. ડર લાગે છે, સરસ. એનો મતલબ કે એ કામ તમારા માટે જરૂરી છે. ડરની દિશામાં જ આગળ વધો, એ તમારા લક્ષ્ય તરફ ઇશારો કરે છે. અને પાંચમું, ક્ષેત્રમાં કામ કરો, પદાનુક્રમમાં નહીં. પ્રક્રિયાનો આનંદ માણો, પરિણામની ચિંતા છોડો.
આ પુસ્તકમાં અમુક વાક્યો તો એવા છે કે સીધા દિલમાં ઉતરી જાય. થોડા યાદ કરી શકીએ?
હા, કેમ નહીં. પહેલું વાક્ય, સૌથી મહત્વની બાબત કામ કરવું છે. દરરોજ બેસીને પ્રયાસ કરવા સિવાય બીજું કંઈ મહત્વનું નથી. કેટલી સીધી વાત.
અને પ્રતિરોધ માટે પેલું?
પ્રતિરોધ જોઈશ, સ્પર્શી, સાંભળી કે સૂંઘી શકાતો નથી, પણ તેને અનુભવી શકાય છે. એના અદ્રશ્ય પણ વાસ્તવિક સ્વભાવ પર ભાર મૂકે છે.
અને વ્યવસાયિકની માનસિકતા?
હા, વ્યવસાયિક જાણે છે કે સફળતા કે નિષ્ફળતા અપ્રસ્તુત છે. મહત્વનું એ છે કે તેણે પોતાનું કામ કર્યું કે નહીં, એટલે કે કર્મ પર ધ્યાન.
અને ડર વિશેનું પેલું ક્લાસિક?
શું તમે ડરથી લકવાગ્રસ્ત છો? તે સારું ચિહ્ન છે. ડર આપણને કહે છે કે આપણે શું કરવું જોઈએ. જે કામથી આપણે જેટલા વધુ ડરીએ છીએ, તેટલું જ વધુ નિશ્ચિત છે કે આપણે તે કરવું જ જોઈએ.
ડરને સિગ્નલ તરીકે જોવાની વાત.
ખરેખર આ બધા વિચારો બહુ પ્રેરક છે, પણ એને અમલમાં કેવી રીતે મૂકવા રોજિંદા જીવનમાં?
સૌથી પહેલું અને કદાચ સૌથી અસરકારક, એક રૂટીન બનાવો. તમારું જે પણ લક્ષ્ય હોય, લખવું, કસરત કરવી, ભણવું, બિઝનેસ કરવો, એના માટે રોજ એક ચોક્કસ સમય અને જગ્યા નક્કી કરો. ભલે શરૂઆતમાં 15 મિનિટ જ હોય, પણ રોજ.
એટલે નિયમિતતા બંધવી અને પ્રતિરોધને ઓળખવાની પ્રેક્ટિસ.
હા, જ્યારે પણ કામ ટાળવાનું મન થાય, બહાના સૂજે કે અચાનક બીજું કંઈ યાદ આવે, ત્યારે પોતાની જાતને પકડો, મનમાં કહો, ઓકે, આ પ્રતિરોધ બોલી રહ્યો છે. ખાલી એને ઓળખવાથી જ એની તાકાત ઓછી થઈ જાય છે.
અને પેલી વ્યવસાયિક માનસિકતા,
તમારી ઓળખ બદલો. જો લેખક બનવું હોય તો હું લખવાનો પ્રયાસ કરું છું ને બદલે હું લેખક છું એમ વિચારોને વર્તો. એટલે કે રોજ લખો, તમારી ભૂમિકા રોલને અપનાવી લો.
અને ડર લાગે ત્યારે, જે વસ્તુઓથી ડર લાગે છે એની સામે નાનું પગલું ભરો, એકદમ નાનું. ડર જશે નહીં, પણ એની સાથે કામ કરતા આવડી જશે. અને હા, કામ માટે ખાસ જગ્યા બનાવો, એક ખૂણો પણ ચાલે. એનાથી મનને સિગ્નલ મળે છે કે હવે કામનો સમય છે.
આખી ચર્ચા બહુ જ ઉપયોગી રહી. મારા માટે તો સૌથી મોટી વાત એ હતી કે પ્રતિરોધને એક બહારના દુશ્મન તરીકે જુઓ. જ્યારે આપણે આપણી આળસ કે ડરને આપણી ખામી નથી ગણતા, પણ પ્રતિરોધ સામેની લડાઈ ગણીએ છીએ, ત્યારે લડવું સહેલું થઈ જાય છે, ઓછું પર્સનલ લાગે છે.
હા, એ બહુ મહત્વનું છે. અને મારા માટે પેલો શોખીનમાંથી વ્યવસાયિક બનવાનો વિચાર, કે એ ખાલી એક નિર્ણય છે, પ્રેરણાની રાહ જોયા વગર રોજ હાજર રહેવાનો નિર્ણય. અને એ નિર્ણય તમારી ભૂમિકા, રોલ બદલે છે અને તમને લક્ષ્ય તરફ લઈ જાય છે. તમારે બસ શરૂ કરવાની હિંમત કરવાની છે. એ વિચાર બહુ રાહત આપે છે.
બરાબર. અને આ ચર્ચા પછી એક વિચાર આવે છે, પ્રેસફિલ્ડ આંતરિક યુદ્ધ પર ભાર મૂકે છે, જે સાચું છે, પણ શું આપણા લક્ષ્યો સિદ્ધ કરવામાં બાહ્ય પરિબળો જેમ કે આપણો સમાજ, આપણો સમુદાય, બીજાનો સહકાર, એમની કોઈ ભૂમિકા નથી? કદાચ આંતરિક શિસ્ત અને બાહ્ય ટેકો બંને જરૂરી હોય. આ એક વિચારવા જેવો મુદ્દો છે.
હા, સારો મુદ્દો છે, ચોક્કસ વિચારવા જેવો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.